නමෝ අරිහන්තං නමෝ සිතාණං නමෝ ආයිරියාණං නමෝ උවජායාණං නමෝ ලෝයේ සර්වසාහෝම මංගලං භගවාන ගීරෝ මංගලං ගෞතමෝ ගරි මංගලං කුණ්ඩ කුණ්ඩාරියෝ ජයධර්මෝ මංගලං මෝක්ෂ මාර්ගස්ය නේතාරං නේතාරං ධර්ම භූතං ඥාතාරං විශ්ව තත්වානං වන්දේ තදගුණලෝකය
તદ્વાર સૂત્ર ગ્રંથાધિરાજ એનો સૂત્ર પાઠ કરીએ. પહેલું સૂત્ર સમ્યક દર્શન જ્ઞાન ચારી પ્રાણી મોક્ષ માર્ગ. બીજું સૂત્ર તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શન. ત્રીજું સૂત્ર તન નિસર્ગ અધિગમા દ્વા. ચોથું સૂત્ર જીવા જીવા દ્રવ બંધ સંવર નિર્જરા મોક્ષા તત્વ. પાંચમું સૂત્ર નામ સ્થાપના દ્રવ્ય ભાવ સત્સન્યાસ. છઠ્ઠું સૂત્ર પ્રમાણ નૈ અધિગમ. સાતમું નિર્દેશ સ્વામિત્વ સાધન અધિકરણ સ્થિતિ વિધાનત. આઠમું સૂત્ર સત સંખ્યા ક્ષેત્ર સ્પર્શન કાલ અંતર્ભાવ અલ્પ બહુત્વેશ્ય. આના પછી આપણે જ્ઞાનની શરૂઆત કરી તો નવમું સૂત્ર મતિ શુદ્ધ અવધિ મન પર્યાય કેવલાની જ્ઞાનમ. દસમું સૂત્ર તત્ પ્રમાણે. આજે આપણે અગિયારમું અને બારમું સૂત્ર જોશું તો આદ્ય પરોક્ષમ અને પ્રત્યક્ષમ અન્ય. બરાબર. પછી ટાઈમ મળશે તો આગળ જો તેરમું સૂત્ર પણ વાંચીએ. મતિ સ્મૃતિ સંજ્ઞા ચિંતા વિ નિબોધ ઇત્ય અર્થાંતરમ. એની આપણે ચર્ચા જો તેની વાત ચાલે છે. આપણે નવમા સૂત્રથી જે જ્ઞાનના ભેદ પ્રભેદ છે એની વાત આપણે શરૂ કરી. શરૂઆતમાં તેની વાત કરી. કોઈ હિન્દી નથી. શરૂઆતમાં તેની વાત કરી હતી કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર તે મોક્ષ માર્ગ છે. બરાબર. એમાંથી સમ્યક દર્શન કેવી રીતના પ્રાપ્ત થાય તો તત્વાર્થ શ્રદ્ધાંતિ સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે. અને એ નિસર્ગ અને અધિગમ જે બે પ્રકારે પ્રાપ્ત થઈ શકે છે. હવે તત્વાર્થ શ્રદ્ધાંત કેવી રીતના કરવું તો સાત તત્વોનો નિર્ણય કર્યો. બરાબર. આવ્યું જીવ અધિવાદ્યા છે. હવે સાત તત્વોને જાણવાની પદ્ધતિ તો એ સાત તત્વોનું વર્ણન નિક્ષેપો દ્વારા આવે છે. અને જાણવા માટે પ્રમાણ અને નૈતિક. સંક્ષેપમાં જાણવું હોય તો પ્રમાણ નૈતિક, વિસ્તારથી જાણવું હોય તો નિર્દેશ સ્વામિત્વ આદિથી અથવા સત્સંખ્યાથી એને જાણી શકાય છે. બરાબર. આટલી ડિટેલમાં આપણું કહ્યું. આટલી વાત તો સમ્યક દર્શનની થઈ. હવે સમ્યક જ્ઞાનની વાત ચાલુ કરી તો સમ્યક જ્ઞાન, જ્ઞાનના કેટલા પ્રકાર કીધા પહેલા કે જ્ઞાનના પાંચ પ્રકાર કીધા. કયા પાંચ? મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્યાય જ્ઞાન, કેવળ. આ સમ્યક જ્ઞાનના પ્રકાર છે. બરાબર. ચિક્કુ જ્ઞાન છે, મિથ્યા જ્ઞાન, એને નો લીધા. સમ્યક જ્ઞાનના પાંચ પ્રકાર. હવે એમાંથી પ્રમાણ કેટલા? પ્રમાણ એટલે સમ્યક જ્ઞાન, સાચા જ્ઞાન કેટલા? કે પાંચે પાંચ સાચા છે. પ્રમાણ જ્ઞાન એટલે પદાર્થને બધા જ પડકારથી, બધા નહીંથી પૂરેપૂરો જાણીને સમ્યક પ્રકારે જાણવું તેને પ્રમાણ જ્ઞાન કહે છે. તો પાંચ જ્ઞાનમાંથી કયા જ્ઞાન દ્વારા પદાર્થને પૂરો જાણી શકાય છે? કે પાંચેવ દ્વારા જાણી શકાય. પણ એ પાંચમાંથી અમુક જ્ઞાન પરોક્ષ જ્ઞાન કહેવાય છે અને અમુક જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. તો પ્રત્યક્ષ પરોક્ષનો ભેદ કેવી રીતના પડે છે? પ્રત્યક્ષ પરોક્ષનો ભેદ કેવી રીતના પડે છે તો જો એને આપણે આજે જોવાના છે. જો આપણે સૂત્ર નંબર 11 કાઢીએ. ભાઈ પ્રેઝન્ટેશન ને સ્લાઇડ બી. સૂત્ર નંબર 11. નવ અને દસમાં સૂત્રનો સિદ્ધાંત શું કીધો હતો પહેલા? કે નવમા અને દસમા સૂત્રમાં પાંચ જ્ઞાન છે એ પ્રમાણે છે. એ સિવાય બીજા જુદા જુદા પ્રમાણો કહે છે પણ એ વાત ખરી નથી. પ્રમાણ એટલે વિથ એવિડન્સ, એટલે આ જ્ઞાને જે જાણ્યું એ સાચું. પ્રમાણ જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન, બરોબર. તો જે જીવને સમ્યક જ્ઞાન થયું તે પોતાના સમ્યક મતિ અને શુદ્ધ જ્ઞાન વડે પોતાને સમ્યક થયાનો નિર્ણય કરી શકે છે અને જ્ઞાન પ્રમાણ એ સાચું જ્ઞાન, બરોબર. આપણે પ્રમાણ જ્ઞાનની વાત કરી. હવે આગળ, હવે આમાં પ્રત્યક્ષ અને પરોક્ષનો ભેદ કેવી રીતના પડે છે એની આપણે ચર્ચા કરીએ, બરોબર. તો જો અગિયારમું સૂત્ર સાથે વાંચે, પરોક્ષ પ્રમાણ કે ભેદ. તો સૂત્ર શું છે? આધ્યે પરોક્ષમ. આધ્યે એટલે આગળના, આધ્યે એટલે શરૂઆતના. તો શરૂઆતના કયા? તો મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન, એ બે આપણે સમજવા, એમાં એટલું ક્લેરિટી નથી. પણ એ પાછળની ટીકાઓ દ્વારા, જો ઉમાસ્વામી આચાર્ય તો ખાલી શોર્ટમાં સૂત્ર લખીને પતાવી દીધું, પછી આગળના આચાર્યએ જે વધારે વિશ્લેષણ કર્યું તો એમાં વધારે ક્લેરિફિકેશન આવ્યું કે આગળના કેટલા અને પરોક્ષ લેવા. તો બે જે મતિ અને શુદ્ધ છે એને પરોક્ષ જ્ઞાન લેવા, બરાબર. તો જો પ્રારંભ કે દો અર્થાત મતિ જ્ઞાન ઓર શુદ્ધ જ્ઞાન પરોક્ષ પ્રમાણ હૈ. જો નેક્સ્ટ સ્લાઇડ, એમાં આપણે આખું ડિટેલ ટેબલ જે પહેલા આની પહેલાના સૂત્રમાં પણ જોયું હતું ફરીથી જોઈએ. જો પ્રમાણના બે ભેદ, પરોક્ષ પ્રમાણ અને પ્રત્યક્ષ પ્રમાણ, આ દસમા સૂત્રમાં આપણે આવી ગયું. પરોક્ષ પ્રમાણના બે ભેદ મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન, અને પ્રત્યક્ષના પણ બે ભેદ આવશે, વિકલ્પ પ્રત્યક્ષ અને સકલ પ્રત્યક્ષ. વિકલ્પ પ્રત્યક્ષના બે ભેદ અવધિ જ્ઞાન અને મનપર્ય જ્ઞાન, સકલ પ્રત્યક્ષના કેવળ જ્ઞાન. એની ચર્ચા આપણે બારમા સૂત્રમાં પાછળથી કરીશું. હમણાં જો અગિયારમા સૂત્રમાં તેની વાત આવી કે પરોક્ષ જ્ઞાન કોણ છે, તો મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન. હવે આ પરોક્ષ જ્ઞાન છે તો પરોક્ષ એટલે કંઈક ઇનડાયરેક્ટ હશે ને, એમાં કંઈક હજી થોડું કંઈક કચાશ રહેતી હશે, જેને કંઈક ડાઉટફુલ એવું જ્ઞાન હશે. તો જો એના માટે ક્લેરિફિકેશન અહીંયા આપ્યું કે સંશયવાન યા ભૂલયુક્ત નહીં હૈ. આ જ્ઞાન કેવા છે? સંશયવાળા નથી, કોઈ ડાઉટ ન રહે એમાં. આ જ્ઞાનથી પણ જે વસ્તુ જાણી હોય, જેવી રીતના મતિ શુદ્ધ જ્ઞાનથી આત્માનો અનુભવ કર્યો, એમાં કંઈ ડાઉટ રહી જાય છે કે ના આત્માનો અનુભવ કર્યો હશે કે નહીં કર્યો હોય, કે કોઈને પૂછવા જવું પડે કે ભાઈ મને સમ્યક તો થયું કે ન થયું, એવો કંઈ ડાઉટ રહી જાય. જેમાં પણ ડાઉટ રહે છે ને, સંશય વિપર્ય અને અનભ્યવસાય, આ તો મિથ્યા જ્ઞાનના પ્રકાર છે. જો ડાઉટ રહી જાય એનો મતલબ જ્ઞાન હજી મિથ્યા જ છે. અને જો ડાઉટ ન રહે, એકદમ ફૂલ કોન્ફિડન્સ દ્વારા કે ના આ થયું જ બસ, એ સમ્યક દર્શન, એ સમ્યક જ્ઞાન કહેવાય. પછી કેવા છે મતિ અને શુદ્ધ જ્ઞાન? આ સમ્યક મતિ શુદ્ધ જ્ઞાન છે તો સર્વથા સચ્ચે જ્ઞાન હૈ. જો અહીંયા બહુ સરસ વર્ણન આપ્યું છે ટીકામાં, આપણે અહીંયાથી પણ વાંચીએ શાસ્ત્રમાંથી. અહીં પ્રમાણ અર્થાત સાચા જ્ઞાનના ભેદોમાંથી શરૂઆતના બે એટલે કે મતિ અને શુદ્ધ જ્ઞાન તે પરોક્ષ પ્રમાણ છે. એ જ્ઞાન પરોક્ષ છે તેથી સંશયવાળા કે ભૂલવાળા છે એમ માનવું નહીં, એ તદ્દન સાચા જ છે. આ જ્ઞાનના ઉપયોગ વખતે ઇન્દ્રિય અને મન નિમિત્ત છે તેથી પર અપેક્ષાએ તેને પરોક્ષ કહ્યા છે. આ જ્ઞાનના ઉપયોગ વખતે ઇન્દ્રિય અને મન નિમિત્ત છે તેથી પર અપેક્ષાએ તેને પરોક્ષ કહ્યા છે. સ્વ અપેક્ષાએ પાંચે પ્રકારના જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન છે. જો અહીંયા પર અપેક્ષાએ પરોક્ષ કયા છે એનો શું મતલબ? કે જ્યારે પણ મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન દ્વારા પર પદાર્થને જાણવામાં આવે છે તો ત્યારે ઇન્દ્રિય અને મન એમાં નિમિત્ત થાય છે. પણ જ્યારે મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન દ્વારા પોતાના જ આત્માને જાણવામાં આવે તો ત્યાં ઇન્દ્રિય અને મન નિમિત્ત થાય કે નહીં? કે ઇન્દ્રિય અને મન નિમિત્ત નથી થતા, તો એ પ્રત્યક્ષ જ્ઞાન છે. જો થોડું સમજ્યા, કઈ પણ આપણે વિચાર કરીએ ને, જો કઈ જોઈએ છે, કઈ સાંભળીએ છે, કઈ સૂંઘીએ છે, એ તો બધું બહુ ક્લિયર છે. કોઈ પણ જ્ઞાન ઇન્દ્રિય માધ્યમથી થયું તો એ તો પરોક્ષ છે, ક્લિયર છે, એમાં કોઈ કઈ કન્ફ્યુઝન નથી, બરાબર. હવે કઈ વિચાર કર્યો આપણે, કોઈ વિચાર કર્યો તો વિચારમાં આ વસ્તુ સારી છે, આ વસ્તુ ખરાબ છે, આ કરવા યોગ્ય છે, આ કરવા યોગ્ય નથી, એ જાતનો વિકલ્પ પણ સાથે એમાં રહે છે. અને એ વિકલ્પ કોના નિમિત્તે થાય છે કે મન દ્વારા થાય છે. જેવી રીતના આ આપણી આંખ છે, એ આંખ તો દ્રવ્ય ઇન્દ્રિય છે, એ પુદ્ગલ છે, બરાબર. આ ડિવાઇસ છે, એવું જ ડિવાઇસ અહીંયા હૃદય સ્થાનમાં એક કમળના આકારે બીજું પણ રહેલું છે, એને દ્રવ્ય મન કહેવાય, બરાબર. આ આંખ છે એ સ્થૂળ પરમાણુ છે, એટલે એને પકડ, એને જોઈ શકે, આંખ દેખાય છે, હાથમાં આવે છે, બરાબર, એને ડાયસેક્ટ કરી શકાય છે. અહીંયા દ્રવ્યમન છે એ સૂક્ષ્મ પરમાણુ છે, તમે ઓપન હાર્ટ સર્જરી કરો તો પણ કઈ હાથમાં ન આવે, કેમ કે પરમાણુઓ બહુ સૂક્ષ્મ છે, એને જોઈ શકાતા નથી આંખેથી, ખ્યાલ આવ્યો કે નહીં? પણ તો પણ એ ડિવાઇસ છે, બરાબર. જેવી રીતના આંખના માધ્યમથી જ્ઞાને જાણ્યું, તો જેવી રીતના સામે આ પદાર્થ છે, એ પદાર્થ આંખના માધ્યમથી આત્માએ જાણ્યો, એવી જ રીતે આ પદાર્થ વિશે કંઈક વિચાર થયા તો એ મનના માધ્યમથી આત્માએ વિચાર કર્યો, ખ્યાલ આવ્યો કે નહીં? પણ જેવી રીતના અસંગની પંચેન્દ્રિય જીવ હોય, ચાર ઇન્દ્રિયો હોય, ત્રણ ઇન્દ્રિયાથી બધા હોય, જેને મન ન હોય, એની સામે પદાર્થ છે તો પણ એને એ વિચાર કરવાની શક્તિ નથી કે આ મારા માટે સારો છે કે ખરાબ છે, મારે આનેથી આ મારા માટે કલ્યાણ કરશે કે નહીં કરે, ગ્રહણ કરવા લાયક છે કે છોડવા લાયક છે. જેવી રીતના પતંગી આદિ હોય તો આપણે જોયું છે ને, લાઇટમાં અથવા ઇન્સેક્ટ હોય, લાઇટની આગળ જઈને કઈ ત્યાં જઈને મરી જાય, તો એને એટલી વિચાર શક્તિ નથી કે અહીંયા જવાથી મારા માટે ખરાબ થશે. એને ચક્ષુ ઇન્દ્રિય દ્વારા લાઇટ દેખાય છે, એના તરફ અટ્રેક્ટ થઈ જાય છે, એનું ઇન્દ્રિય જ્ઞાન છે. પણ મન દ્વારા એક વિચાર કરવાની શક્તિ હોવી જોઈએ કે આ સારું છે, આ ખરાબ છે, એ એનામાં નથી, એટલે ઇમ્પલ્સિવલી ત્યાં જાય છે અને મળી જાય, ખ્યાલ આવ્યો? યુએસમાં તમે જાઓ ને તો ત્યાં બહુ પ્રોબ્લેમ શું છે કે ગામડા ગામડાના ઇન્ટરનલ રોડ પર જાઓ તો ત્યાં ઓલે ડિયરની સાઇન લગાવી હોય, ખ્યાલ છે, હરણની સાઇન લગાવી હોય, કેમ કે આજુબાજુ જંગલો હોય અને જંગલોમાંથી હરણ રસ્તા ઉપર આવી જાય અને ગાડીઓ ફાસ્ટ જતી હોય. હવે સાંજનો ટાઈમ હોય, આપણી હેડલાઇટ ચાલુ હોય ગાડીની, પેલું હરણ આવી જાય રસ્તા પર, આવી ગયું, ગાડી હજી દૂર છે તો પણ એ લાઇટથી અંજાઈ જાય છે, તો એને જોયા જ રાખે, જોયા જ રાખે, જોયા જ રાખે, ખ્યાલ આવે છે? આંખો દ્વારા જાણે છે કે અહીંયા કંઈક પદાર્થ છે, એને દેખાય છે કે કોઈ ગાડી આવી રહી છે, પણ ત્યાં એને મન નથી, એટલે વિચાર નથી કરી શકતા કે આ આવશે તો મને એક્સિડન્ટ થશે, તો મને વાગશે, આ મારા માટે સારું નથી, એટલે હું ભાગીને વયો જાઉં, ખ્યાલ આવે છે? આવા અસંગની પંચેન્દ્રિય જીવો હોય, આપણે કોઈ પણ પદાર્થને જાણીએ, સમજો કે સરસ જમવાની કઈ સુગંધ આવી, તો એ સુગંધનું આવવું, એ સુગંધનું જાણવું, એ તો જ્યાં ગ્રાણ ઇન્દ્રિયથી જાણવાનું કાર્ય થયું એટલું. એના પછીનો જે વિચાર આપણો ચાલે છે, અરે વાહ કેટલી સરસ વાનગી છે, અરે આજે તો બહુ મજા આવશે, આજે તો આમ થશે, અરે ના નથી ભાવતું, આ જાતના જે વિચાર ચાલ્યા એ મનના માધ્યમથી આ સારું છે, આ ખરાબ છે, એ જાતના વિચારો ત્યાં ચાલે છે, ખ્યાલ આવ્યો કે નહીં? હા, તો જો આપણે વાત ક્યાંથી ઉપાડી કે આ બધા જ જ્ઞાન, આ ઇન્દ્રિય દ્વારા થનારું જ્ઞાન અથવા મન દ્વારા થનારું જ્ઞાન, એ પરપદાર્થને જાણવા માટે કાર્યકારી છે. જ્યાં જીવને પોતાના આત્માને જાણવો છે તો શરૂઆતમાં તો મન દ્વારા વિકલ્પ થશે, જેવી રીતના શાસ્ત્રમાં વાંચ્યું કે આત્મા કેવો છે કે અરૂપી છે, અમૂર્તિક છે, જ્ઞાન આદિ અનંત ગુણોનો પિંડ છે, આ પ્રત્યક્ષ પ્રતિભાસ મળી છે, એટલે કે પ્રત્યક્ષમાં જ્ઞાન દ્વારા જણાય જ રહ્યો છે. તો એ જાતનો આત્માને જાણ્યું, અક્ષરો વાંચ્યા અક્ષરો દ્વારા જ્ઞાન થયું, એ તો ચક્ષુ ઇન્દ્રિયથી થયું. હવે એની પાછળ વિચાર ચાલુ થયો કે હા, આવું જાણવાનું કાર્ય તો મને પણ થઈ રહ્યું છે. તો એ જાણનારું જાણવાનું કાર્ય જે મને પણ થઈ રહ્યું છે, એ જ તો આત્મા લાગે છે. આ જાતના અંદરથી વિચાર થયા કોના માધ્યમથી થયા? કોના માધ્યમથી થયા? કે હવે મનના માધ્યમથી થયા. ખ્યાલ આવે? મન ઇન્દ્રિય એમાં નિમિત્ત છે. એમાં આગળ જઈને હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, આજી વિકલ્પો જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી મન નિમિત્ત છે. એ વિકલ્પો પણ બંધ થઈને હવે જીવ પોતાના આત્મામાં લીન થઈ જાય છે. એમ કે જ્ઞાન જ્ઞાનમાં ભળી જાય છે, એ આત્મામાં જીવ અનુભવમાં લીન થઈ જાય છે. હવે ન ઇન્દ્રિય કામમાં આવે છે કે ન મન કામમાં આવે છે. ખ્યાલ આવે? એ અનુભવના ક્ષણમાં હવે કોઈની જરૂરત પડતી નથી. તો પોતાને આત્મા જયારે જાણે છે તો ત્યાં પ્રત્યક્ષ જ્ઞાન છે. પ્રત્યક્ષ ને પરોક્ષ ની ડેફિનેશન શું બનાવ્યું? કે ઇન્દ્રિય ને મનના માધ્યમથી જે જ્ઞાન થાય તે પરોક્ષ છે, અને એના વગર જે જ્ઞાન થાય તો પ્રત્યક્ષ છે. તો જયારે મતિશુદ્ધ જ્ઞાન દ્વારા જ જીવ પોતાને અનુભવે તો એ પ્રત્યક્ષ જ્ઞાન છે. ખ્યાલ આવે? જેને સ્વાનુભવ પ્રત્યક્ષ પણ કહેવાય છે, પોતાના અનુભવ રૂપી પ્રત્યક્ષ જ્ઞાન. એના સિવાયનું મતિશુદ્ધ જ્ઞાન કેવું છે? કે પરોક્ષ. બરાબર? ચાલો આગળ વાંચે. જો આ છેલ્લી લાઈન આપણે શું વાંચી? કે જ્ઞાનનો ઉપયોગ વખતે ઇન્દ્રિય અને મન નિમિત્ત છે, તેથી પર અપેક્ષાએ તેને પરોક્ષ કીધા, સ્વ અપેક્ષાએ પાંચે પ્રકારના જ્ઞાન પ્રત્યક્ષ. બરાબર? આગળ વાંચે. જો આગળની સ્લાઇડ પર પણ જે 22. તો હવે જો ઘણા બધા પ્રશ્ન ઉભા થાય મતિશુદ્ધ જ્ઞાન વિશે. આ પ્રશ્ન કયા છે? પહેલો ક્વેશ્ચન, ક્યા સમ્યક મતિ જ્ઞાન વાલા જીવ ય જાન સકતા હૈ કે મુજે સમ્યક જ્ઞાન ઓર સમ્યક દર્શન હૈ. કોઈને સમ્યક દર્શન થયું તો શું તે જાણી શકે કે મને સમ્યક દર્શન થયું? જો એનો આન્સર અહીંયા આપ્યો શાસ્ત્ર, જ્ઞાન સમ્યક છે માટે પોતાના સમ્યક જ્ઞાન થયાનો નિર્ણય બરાબર કરી શકે છે. અને સમ્યક જ્ઞાન હોય ત્યાં સમ્યક દર્શન અવિનાભાવી છે, તેથી નિર્ણય એમ પણ થઈ ગયો કે સમ્યક દર્શન પણ છે. જો નિર્ણય ન કરી શકે તો પોતાને અનિર્ણય એટલે અનવ્યવસાયનો દોષ આવે છે. સમ્યક જ્ઞાનના ત્રણ પ્રકારના દોષ છે. એક છે સંશય, બીજું છે વિપર્ય, અને ત્રીજું અનવ્યવસ્થા. સંશય એટલે ડાઉટ, કઈક ડાઉટ હોય આમ હશે કે આમ હશે, આત્મા આમાં આત્મામાં સુખ હશે કે નહીં હોય એ જાતનો ડાઉટ હોય. પછી વિપર્ય એટલે ઊંધું જ માની લેવું છે કે આત્મા એટલે આ વિશ્વમાં આટલા અનંત આત્મા છે જ નહીં, એક જ આત્મા છે અને એના જ આપણે બધા અંશો છે, આવું ઊંધું જ માની લેવું એને વિપર્ય કહેવાય. અને અનવ્યવસ્થા એટલે કે અનિર્ણયની ભૂમિકા હોવી, કે કઈ હશે અથવા તો આમ છે પણ ખબર નથી પડતી, એને અનવ્યવસાય કહે. તો અનિર્ણય અહીંયા સમ્યક, મને સમ્યક દર્શન છે કે મને સમ્યક જ્ઞાન છે એવો નિર્ણય ન થયો તો એ તો નિત્યા જ્ઞાન થઈ ગયું ને. કેમ કે નિત્યા જ્ઞાનના ત્રણ દોષમાંથી અનવ્યવસાયનો દોષ ક્યાં આવે છે? એટલે સમ્યક જ્ઞાન જ્યાં છે ત્યાં એ જીવને નિર્ણય છે જ કે મને સમ્યક દર્શન છે કે સમ્યક જ્ઞાન. બરોબર? જો આગળ હું વાંચું, નેક્સ્ટ ક્વેશ્ચન. સમ્યક મતિ જ્ઞાની દર્શન મોહનીય પ્રકૃતિ કે પુદ્ગલ કો પ્રત્યક્ષ નહીં દેખ સકતા. કર્મ પરમાણુ તો બહુ સૂક્ષ્મ હોય ને, તો દર્શન મોહનીયના પરમાણુ અંદર સત્તામાં તો પડ્યા છે, હવે દેખાતા તો છે નહીં. હવે બાય ચાન્સ એનો ઉદય આવી ગયો તો જો એ નહીં કહેશે કે ઉસે પ્રત્યક્ષ તો નહીં દેખ સકતા, ઓર ઉસકે પુદ્ગલ ઉદય રૂપ હો તથા જીવ ઉસમે યુક્ત હો તો ક્યાં ઉસકી ભૂલ નહીં હોગી? જો એવું તો સાંભળ્યું હશે ને કે જેવા જેવા જીવના પરિણામ એવા એવા કર્મના ઉદય. બરાબર? અને જેવા જેવા કર્મના ઉદય એવા એવા જીવના પરિણામ. હવે જે જીવ સમ્યક જ્ઞાની છે, સમ્યક જ્ઞાની ભલે હોય પછી કેવળ જ્ઞાન તો થયું નથી, કોઈ છે તો મતિશુદ્ધ જ્ઞાન, મતિશુદ્ધ જ્ઞાન છે એટલે કર્મ પરમાણુ જ નથી જાણી શકતો, એટલું સૂક્ષ્મ જાણવું થતું નથી, બરાબર? એટલું સૂક્ષ્મ જાણવું થતું નથી અને કર્મ તો સત્તામાં પડ્યા છે. હવે જો તમને યાદ હોય તો પહેલા આપણે થોડુંક જોયું હતું કર્મ, કર્મની ચર્ચા કરતા જયારે, કે એ નિત્યાત્વ સમ્યક નિત્યાત્વ સમ્યક પ્રકૃતિ, ત્યાં ત્રણ પ્રકૃતિઓ પડી છે. સમ્યક દ્રષ્ટિ જીવને, ક્ષયક્ષમ સમ્યક દ્રષ્ટિ જીવને સમ્યક પ્રકૃતિનો ઉદય છે, પણ એ જ સમય સુધી નિત્યાત્વના પરમાણુ પણ ક્યાં છે અને એ જ સમયે એ કન્વર્ટ થઈને સમ્યક પ્રકૃતિમાં ઉદયમાં આવે છે. હવે બાય ચાન્સ કદાચ નિત્યાત્વનો ઉદય આવી ગયો તો મને કેવી રીતના ખબર પડે કે નિત્યાત્વનો ઉદય આવ્યો ને હવે મારે મિથ્યા દ્રષ્ટિ રૂપે પરિણમવાનું છે? ખ્યાલ આવ્યો કે નહીં? ક્વેશ્ચન કે હવે મેં મિથ્યાત્વને રોકી રાખ્યા છે એટલે હવે હું સમ્યક જ્ઞાની થઈ ગયો, અથવા તો હવે મિથ્યાત્વનો ઉદય આવી ગયો અને હવે મારે મિથ્યા દ્રષ્ટિ થવું પડશે, એવું કેવી રીતે ખબર પડે? તો જો એનો આન્સર અહીંયા આપે છે, જો ભૂલ થાય તો જ્ઞાન વિપરીત થયું, બરાબર, અને તેથી તે જ્ઞાન સમ્યક ન કહેવાય. જેમ શરીર બગડતા અસાતાવેદ્યનો ઉદય છે, અને સાતાવેદ્યનો ઉદય ક્યારે હોય કે જયારે બધું બરાબર છે ત્યારે સાતાવેદ્યનો ઉદય છે, એવું કર્મના રચકણો પ્રત્યક્ષ ન દેખાય તો પણ શુદ્ધ જ્ઞાનના બળ વડે એવું સાચું જાણી શકાય છે કે નહીં? જેવી રીતના સમજો કે હમણાં આપણી પાસે ઘણા પૈસા છે, ઇમેજિન કરો, શરીરમાં કોઈ તકલીફ નથી, કોઈ રોગ નથી, બધું હેલ્ધી છે એકદમ, તો સાતા વૈજ્ઞાનો ઉદય કે અસાતાનો? તો સાતાનો ઉદય કહેવાય ને. કેમ? આપણે કર્મ પરમાણુ જાણ્યા નથી, પણ તો પણ અનુમાન દ્વારા એવું કહી શકાય, બરાબર. એવી જ રીતે જ્યાં જીવને સાત તત્વાદીનો નિર્ણય પાક્કો છે, આત્માનો અનુભવ થઈ રહ્યો છે અને એને એક જાતની જે એક સમ્યક માન્યતા પણ કન્ટિન્યુઅસ ચાલુ છે, તો હવે એને કર્મને જોવા જવું નથી પડતું કે મને સમ્યક મને નિત્યાત્વનો ઉદય આવ્યો કે નહીં. એને અંદરથી કોન્ફિડન્સ છે ને કે ના, આ સમ્યક તો છે જ, ખ્યાલ આવે ને? તો એવું અનુમાન દ્વારા જાણી શકાય. હવે કદાચ કોઈનું સમ્યક તો પડી જાય, સમજો, બાય મિસ્ટેક. હવે પડી ગયું તો ખાલી કર્મનો ઉદય આવે છે એટલે પડતું હોય એવું નથી, તો પ્રોબ્લેમ ક્યાં થાય? પહેલા કે એ જીવની માન્યતામાં એવો કંઈક દોષ આવે છે, કંઈક સૂક્ષ્મ ભૂલ થઈ જાય, કંઈક થોડા કાળ માટે થાય અથવા લાંબા કાળ માટે થાય, પણ ક્યાંક એવો દોષ પોતાની માન્યતામાં આવી ગયો. હવે આત્માનો અનુભવ એમને નથી થઈ રહ્યો, બરાબર. તો નથી થઈ રહ્યો ધેટ ઇટસેલ્ફ ઇઝ એવિડન્ટ ને, કે હવે એમને નિત્યાત્વનો ઉદય આવી ગયો, ખ્યાલ આવે છે? એટલે કર્મ પરમાણુને જાણવા જવાની જરૂરત પડતી નથી. જો ઘણા લોકો છે ને, મેજોરિટી લોકો કર્મને કારણે જ ટેન્શનમાં હોય છે, પણ ખરેખર એક તો કર્મ પરમાણુનું કાંઈ પણ પરિણામ જીવ કરી શકતો નથી, બીજું કર્મ અમે જણાતા નથી, તેમાં કાંઈ ફેરફાર કરવાનો પ્રેશર લઈને શું મતલબ? જીવ તો પોતાના પરિણામ જાળવે તો કર્મોમાં ઓટોમેટિક ચેન્જ આવે છે. જેવી રીતના ઓલું કદાચ હિન્દી મૂવીમાં કંઈક જોયું હતું ને, કે વિલન હોય, એ વિલન હીરોને ચેલેન્જ કરે સામે, તો હીરો શું કરે? કે સામે ચેલેન્જ કરે, પણ હીરોને જો એને દબાવવો હોય વિલને, તો એને શું કરવું પડે? કે હીરોના કોઈ રિલેટિવ કે કોઈ હોય તો એને પકડીને પછી આને બ્લેકમેલ કરે કે જો તું મને આમ કરીશ તો હું આને આમ કરીશ, ખ્યાલ આવ્યો કે નહીં? એવી જ રીતે જો તમારે કર્મ પરમાણુને ઉપશમિત કરવા હોય તો શું કરવાનું? કર્મ પરમાણુને ડાયરેક્ટ ઉપશમિત કરવા જશો તો કાંઈ થવાનું નથી, ઉલટા સામે આવશે. તો એ કર્મ પરમાણુને રિલેટેડ કોણ છે? કે જીવના પરિણામ છે. એ જીવના પરિણામને કંટ્રોલમાં રાખો તો કર્મ ઓટોમેટિકલી કંટ્રોલમાં આવે છે, ખ્યાલ આવ્યો કે નહીં? એનોલોજી. તો જીવ જો પોતાના પરિણામને વશમાં રાખે છે, એમાં મિથ્યાત્વ પરિણામ નથી આવતા, તો ઓટોમેટિકલી કર્મ પરમાણુમાં નથી જ આવતા એવું અનુમાન લગાવી શકાય, ખ્યાલ આવ્યો કે નહીં? વાત તેની ચાલે છે આપણે સમ્યક જ્ઞાન નિત્ય જ્ઞાન, તો સમ્યક જ્ઞાન માં આવો દોષ લાગે કે નહીં કેવી રીતના ખબર પડે? તો જ્યાં સુધી જીવને પોતાના આત્માનો અનુભવ છે એ જાતનો તત્વ નિર્ણય છે તો દોષ માટે કર્મ ને જોવા નથી પડતો. બરાબર, ચલો આગળ થર્ડ ક્વેશ્ચન વાંચીએ. જો થર્ડ ક્વેશ્ચન સ્લાઇડ પર, ક્યા સમ્યક મતિ જ્ઞાન યહ જાણ સકતા હૈ કે અમુક જીવ ભવ્ય હૈ યા અભવ્ય હૈ? હવે આપણને બધાને આ ડાઉટ હોય ને કે ભાઈ હું પોતે ભવ્ય છું કે અભવ્ય, અથવા તો કોઈકની પાસે આપણે કન્ફર્મ કરવા જઈએ તો સામેવાળાને ખબર પડે કે નહીં કે ભાઈ હું ભવ્ય છું કે અભવ્ય. જેવી રીતના સમજો ગુરુદેવશ્રી હયાત હોય અને આપણે એમને પૂછવા જઈએ તો એ કન્ફર્મ કરીને કહી શકે કે નહીં આપણને? જો સૌથી પહેલા તો છે ને, જે જીવ રૂચિથી ધર્મનું સ્વરૂપ સમજવા આવ્યો છે એ ભવ્ય જ છે, એટલે એવો વિચાર જ ન કરવો જોઈએ. પણ તો પણ આ ટેકનિકલ ક્વેશ્ચન છે ને કે ભાઈ સમ્યક જ્ઞાની જીવ સામે વાળાને ભવ્ય કે અભવ્ય જાણી શકે છે ને, તો જો એના માટે આન્સર આપ્યો છે. અહીંયા રેફરન્સ પણ આપ્યું છે આ બાબતમાં, શ્રી ધવલા શાસ્ત્રમાં પુસ્તક 6 પાનો 17. ધવલા શું છે? ષટખંડાગમ, જે ઓરિજિનલ આપણો મૂળ ગ્રંથ, ફર્સ્ટ રિટન શાસ્ત્ર, એની ટીકા છે. તેનું 6 પુસ્તક, એમાં 16 બુક્સ છે, 16 પુસ્તક છે, એમાંથી 6 પુસ્તક પાનું નંબર 17, એમાં નીચે પ્રમાણે જણાવ્યું છે. શું જણાવ્યું છે કે જો અવગ્રહથી ગ્રહણ કરવામાં આવેલા અર્થને વિશેષ જાણવાની આકાંક્ષા તે ઈહા છે. કદાચ મતિ જ્ઞાનના 4 ભેદ સાંભળ્યા હશે ને, અવગ્રહ, ઈહા, અવાય, ધારણા. તો એમાં અવગ્રહ એટલે કે કોઈ પદાર્થને ફર્સ્ટ ઇનિશિયલ જાણવું, આ ક્રોનોલોજિકલ છે, એક પછી એક થાય. તો ફર્સ્ટ ઇનિશિયલ કંઈક જાણવું થયું, એક ડ્રીમ્સ ઓરિજિનલ, એક દર્શન ઉપયોગ પછી ડ્રીમ્સ થયું, એને અવગ્રહ કહેવાય. એ અવગ્રહ પછી એમાં કંઈક જાણવાનો, કંઈક વિશેષ જાણવાની એમાં ઉત્કંઠા થઈ કે આ પદાર્થ શું હશે, આ આવું હશે, એવો પ્રશ્નચિહ્ન ત્યાં થયો, એને ઈહા કહેવાય છે. બરાબર, પછી એમાં જ વિશેષ જાણીને કે ના આ પદાર્થ આ જ છે. હા, સમજો બહુ અંધારું હોય, દૂરથી કોઈ વ્યક્તિ આવે છે તો બહુ અંધારું છે, કોઈ સ્ટ્રીટ લાઈટ નથી, કરતું નથી, તમે દૂરથી કંઈક કંઈક છે એટલું જોયું, એને અવગ્રહ કહેવાય. હવે કંઈક છે એટલે કોઈ બાઇક આવે છે કે કોઈ વ્યક્તિ ચાલતો આવે છે કે ખાલી લાઇટનો પોલ છે, એ હજી ખબર પડતી નથી, એક કંઈક છે એને અવગ્રહ કહો. બરાબર, હવે પ્રશ્ન ઉભો થાય કે શું છે, કોઈ બાઇક આવે છે તો ઓલા કરતા વધારે રિફાઇનમેન્ટ થયું ને, હવે બાઇક ઉપર નેરો ડાઉન કર્યું, પણ હજી કન્ફર્મ નથી, હજી ડાઉટફુલ છે, એટલે ક્વેશ્ચન માર્ક છે, તો એ ઈહા છે. પછી જે એનો આકાર છે કંઈક જરાક ભાષિત થયો તો નિર્ણય થયો કે ના બાઇક જ છે. બરાબર, એને અવાય કહેવાય. હવે આ અવાય થયું ને ત્યાં સુધી તો કન્ફર્મ જ્ઞાન થઈ ગયું, પક્કું થઈ ગયું, હવે કોઈ ડાઉટ જ નથી, ખ્યાલ આવ્યો? અને પછી કાળાંતરે યાદ રહી જવું કે ના આવી રીતના અંધારામાં એક બાઇક આવતી હતી, એટલું સ્ટ્રોંગ ઓબ્ઝર્વેશન થી બધું જોવું, એને ધારણા છે. હવે જો અહીંયા આન્સર શું આપે છે, જો અવગ્રહથી ગ્રહણ કરવામાં આવેલા અર્થને, હા એટલે કંઈક ભાષિત થયું, એમાં જે જાણ્યું એના અર્થને વિશેષ જાણવાની આકાંક્ષાને ઈહા કહે છે. એમાં વિશેષ જાણવાની જે આપણને ઈચ્છા થઈ, કંઈક એમાં ક્યુરિયોસિટી થઈ, એ ઈહા છે. બરાબર, જેમ કોઈ પુરુષને દેખીને શું આ ભવ્ય છે કે અભવ્ય, હવે સામેવાળા વ્યક્તિને જોયો તો ત્યાં પણ અવગ્રહ થયો ને કે ભાઈ આ કોઈ એમ કહે ને કે કોઈ કોમળ વ્યક્તિ લાગે છે, કોઈ ભદ્ર વ્યક્તિ લાગે છે. હવે ત્યાં સમ્યક જ્ઞાનીને જાણવાની ઉત્કંઠા થઈ કે આ ભવ્ય હશે કે અભવ્ય, તો આ શું થયું, આ ઈહા થયું ને, ક્વેશ્ચન માર્ક આવ્યો ને આગળ, તો ઈહા જ્ઞાન થયું. એ પ્રકારની વિશેષ પરીક્ષા કરવાને ઈહા જ્ઞાન કહે છે. ઈહા જ્ઞાન સંદેહરૂપ નથી, કેમ કે ઈહાત્મક વિચાર બુદ્ધિથી સંદેહનો વિનાશ થાય છે. સંદેહથી ઉપર અને અવાયથી નીચે, બરાબર, એટલે ડાઉટ નથી પણ એક આકાંક્ષા થઈ જાણવાની, અને હજી નિર્ણય નથી તો ઈહા અને અવાયની વચ્ચે છે કેમ, બરાબર, એની નીચે તથા અંતરાળમાં પ્રવૃત્ત થતી વિચાર બુદ્ધિનું નામ ઈહા છે. બરાબર, ત્યાં જે વિચાર ચાલ્યો કે ભાઈ આના લક્ષણ જોઈએ કોઈ વ્યક્તિના, પછી જાણે કે એની રૂચિ કેટલી છે, હા પછી જાણે કે આ વ્યક્તિના હાવભાવ આદિ એને તત્વ ગ્રહણ કરવાની જિજ્ઞાસા કેટલી છે, એવા વિચાર કરીને આ ભવ્ય છે કે અભવ્ય કોરિલેટ કરવાની કોશિશ, આ બધું ઈહા જ્ઞાન છે. બરાબર. હવે જો આગળ ઈહા જ્ઞાનથી જાણેલા પદાર્થ વિષયક સંદેહનું દૂર થવું તે અવાય છે, એટલે કે નિર્ણય એ નિર્ણય છે. બરાબર. પહેલા ઈહા જ્ઞાનથી શું ભવ્ય છે કે અભવ્ય એ પ્રકારે જે સંદેહરૂપ બુદ્ધિ દ્વારા વિષય કરવામાં આવેલો જીવ તે અભવ્ય નથી, ભવ્ય જ છે, કેમ કે તેમાં ભવ્યત્વના અવિનાભાવી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આદિ ગુણ પ્રત્યા છે. એ પ્રકારે ઉત્પન્ન થયેલ ચય ચય એટલે નિશ્ચય, એ જ્ઞાનનું નામ અવાય છે. એટલે કોઈ વ્યક્તિને સમ્યક જ્ઞાનીએ જાણ્યો, એને આવા બધા વિચાર ઉત્પન્ન થયા કે આમ છે કે આમ છે કે આમ છે, પછી એને નિર્ણય કર્યો કે ના આમ જ છે, એ અવાય થયું. હવે સમ્યક જ્ઞાની દ્વારા સામેવાળો વ્યક્તિ ભવ્ય છે કે અભવ્ય એવો અવાય જ્ઞાન જ્યાં થઈ ગયું કે અભવ્ય નથી ભવ્ય જ છે, એનો મતલબ એમ થયો ને કે નિર્ણય કરી શકે છે સમ્યક જ્ઞાન. ખ્યાલ આવ્યો કે નહીં? આ ઉપરથી સિદ્ધ થાય છે કે સમ્યક મતિ જ્ઞાન પોતાને અને પરને સમ્યક દર્શન છે એમ યથાર્થપણે નક્કી કરી શકે, અને અભવ્ય કે ભવ્ય છે એ પણ નક્કી કરી શકે. બરાબર. ચલો આગળ વાંચીએ. જો આ તો જે ત્રણ પ્રશ્નો હતા થયા, હવે નેક્સ્ટ લાઈન જોઈએ. આ સમ્યક મતિષ્ઠ જ્ઞાન ઉપર વિશેષ સ્પષ્ટીકરણ. જો આપણે પહેલા એક ખાલી વર્બલી વાત કરી નાખીને એની સ્લાઇડ નથી બનાવી, પણ આ શાસ્ત્રમાં છે એટલે અહીંયાથી વાંચીશું. જો સમ્યક દ્રષ્ટિનો તે વખતે જ્ઞાન ઉપયોગ પરોક્ષ છે. બરાબર. સમ્યક દ્રષ્ટિ ઇન્દ્રિય કે મન દ્વારા વિકલ્પાત્મક જાણીને નિર્ણય કરે છે, તે મનના વિકલ્પ છે એટલે પરોક્ષ છે. બરાબર. ગૌણપણે તે બંને જ્ઞાનો એટલે મતિ અને શુદ્ધ નિર્વિકલ્પતા વખતે પ્રત્યક્ષ છે. નિર્વિકલ્પતા એટલે કે પોતાના આત્માનો અનુભવ કરે ત્યાં કોઈ મન ઇન્વોલ્વડ નથી, ઇન્દ્રિયો તો છે જ નહીં, કેમ કે ઇન્દ્રિયથી આત્મા દેખાતો જ નથી, અને મનથી વિચાર પણ અટકી ગયા આવે એટલે ત્યાં પ્રત્યક્ષ જ છે. સમ્યક દ્રષ્ટિ જે વખતે પોતાના ઉપયોગમાં જોડાયો હોય ત્યારે તે મતિ અને શુદ્ધ જ્ઞાન પ્રત્યક્ષ છે. આ દશા ચોથે ગુણસ્થાનથી હોય છે. મતિ શુદ્ધાત્મક ભાવ મન સ્વાનુભૂતિ વખતે વિશેષ દશાવાળું છે, છતાં શ્રેણી સમાન તો નથી પણ પોતાની ભૂમિકાને યોગ્ય નિર્વિકલ્પ હોય છે. જો આ થોડું ધ્યાન આપજો, આ થોડું વધારે સૂક્ષ્મ છે. જે સમ્યક મતિશુદ્ધ જ્ઞાન દ્વારા પોતાનો આત્મા જણાયો તો ત્યાં પ્રત્યક્ષ જ્ઞાન કીધું, પણ એ પ્રત્યક્ષ જેવું કેવડી ભગવાનને આત્મા જણાય છે એટલું પ્રત્યક્ષ નથી, એટલે કેવડી ભગવાનની કમ્પેરિઝનમાં તો પરોક્ષ જ છે. બરાબર. પણ પોતાના આત્માને જાણે છે અને ત્યાં ઇન્દ્રિય મન નથી ઇન્વોલ્વ, માટે તેને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. એટલે એને સ્વાનુભવ પ્રત્યક્ષ કરીને જુદી કેટેગરી કરી. જેવી રીતના તમે સાંભળ્યું હશે કદાચ કે ચોથા ગુણસ્થાનમાં જીવને આત્માનો અનુભવ થાય તો આત્માના પ્રદેશો જે છે એ દેખાતા નથી, અનુભવ થાય છે. એટલે એ જ્ઞાનને પ્રદેશ પ્રત્યક્ષ નહીં પણ અનુભવ પ્રત્યક્ષ કહેવાય છે. તો કેવલી ભગવાનનું જ્ઞાન કેવું છે કે એમને તો પ્રદેશ પ્રત્યક્ષ, એમને તો આત્માના એક એક પ્રદેશો, એ પ્રદેશો ક્યાં છે, એની સત્તા શું છે, એમાંથી કેવો અનુભવ થઈ રહ્યો છે બધું જણાય છે. પણ ત્યાં જે સમ્યક મતિશુદ્ધ જ્ઞાની છે એને કેવું જણાય છે કે બસ અંદર, જેવી રીતના આંધળો વ્યક્તિ હોય એ આંધળા વ્યક્તિને તમે મીઠાઈ ખવડાવો તો કેવો અનુભવ થાય, પણ એને મીઠાઈ દેખીને એને આખું એક એક વસ્તુનું જ્ઞાન નથી, એને બસ સ્વાદનું જ્ઞાન છે. ખ્યાલ આવ્યો. એ સ્વાદનું જ્ઞાન તમે બોલીને એને સમજાવો કે જો વેળું હોય આવું હોય તેવું હોય, એ પરોક્ષ જ્ઞાન છે. અને એને પોતે ચાખ્યું તો કેવું છે, હવે કે પ્રત્યક્ષ છે. પણ તો પણ જેવી રીતના આપણે કહીએ કે ભાઈ ગુલાબજાંબુ કેવું તો મીઠું, રસગુલ્લુ કેવું તો એ મીઠું, હવે મીઠા મીઠામાં ફરક છે કે નહીં, તો ફરક તો છે. તો એને સ્વાદ જે લીધો તો એને સ્વાદમાં જેટલો ફરક છે એટલો તો ભાષિત થયો, પણ દેખવામાં અને આખા પદાર્થમાં જેટલો ફરક છે એ એને ભાષિત નથી થયો. બરાબર. તેથી મતિ શુકાત્મક ભાવ મન સ્વાનુભૂતિ વખતે પ્રત્યક્ષ માનવામાં આવ્યું છે. મતિ શુદ્ધ વિના જ્ઞાન વિના કેવળ જ્ઞાન ની ઉત્પત્તિ થતી નથી એ એનું કારણ છે. આગળ વાંચ્યું. હવે જો મતિ અને શુદ્ધ જ્ઞાન ના ભેદ કીધા છે, પરોક્ષપણામાં પણ એના ભેદ પ્રભેદ કીધા છે. જો અહીંયા સ્લાઇડમાં પેલા શુદ્ધ જ્ઞાન થી શરૂ કરીએ છીએ આપણે, શ્રુત જ્ઞાન કે તીન ભેદ હે, તીન પ્રકાર હોતે હૈ. કયા છે ત્રણ પ્રકાર? જો શ્રુત જ્ઞાન કે તીન પ્રકાર, એક હૈ સંપૂર્ણ પરોક્ષ, દૂસરા હૈ આંશિક પરોક્ષ, અને ત્રીજું પરોક્ષ બિલકુલ નહીં કિંતુ પ્રત્યક્ષ. ફરી મતિ અને શુદ્ધ જ્ઞાન કેવા જ્ઞાન છે? કે પરોક્ષ જ્ઞાન છે. પણ એ પરોક્ષ પરોક્ષમાં પણ ફરક છે. તો એક છે સંપૂર્ણ પરોક્ષ છે, એક આંશિક પરોક્ષ છે, અને એક પ્રત્યક્ષ જ્ઞાન છે. પરોક્ષની એને કેટેગરાઇઝેશનની અંદર પ્રત્યક્ષ જ્ઞાન છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જો હવે સંપૂર્ણ પરોક્ષ એટલે શું, આંશિક પરોક્ષ એટલે શું, પ્રત્યક્ષ એટલે શું? જેવી રીતના કોઈ શબ્દ આપણે સાંભળ્યા, કોઈ પદાર્થને આપણે દૂર જોયો, અથવા કોઈ પદાર્થનો વિચાર કર્યો, સમજો અહીંયા બેઠા બેઠા આપણે કે ભાઈ કાશ્મીરમાં કેવી ઠંડી છે એવો કંઈક વિચાર કર્યો, આ બધા કેવા જ્ઞાન છે? આ પૂર્ણ પરોક્ષ, સંપૂર્ણ પરોક્ષ છે. કેમ કે ઇન્દ્રિય અને મનના માધ્યમથી દૂરવર્તી પદાર્થોને જીવ જાણે છે, તો એ સંપૂર્ણ. અથવા દૂરકાળવર્તી હોય, સમજો કે આજથી લઈને 2000 વર્ષ પહેલા આવું થયું, આવું થયું, ખ્યાલ આવે ને? તો આને સંપૂર્ણ પરોક્ષ કહેવાય છે. હવે એનાથી થોડા નજીક આવી જઈએ, અને નજીક આવતા આ અહીંયા આત્માની અંદર જ જેવા રાગ આદિ ભાવો જીવને થઈ રહ્યા છે, અભ્યંતરમાં જે સુખ દુઃખના વિકલ્પ છે થઈ રહ્યા છે, રાગ આદિ ભાવો થઈ રહ્યા છે, અથવા જ્ઞાનથી સ્વ પોતાના વિકલ્પ, જે જ્ઞાન સ્વપર પ્રકાશક છે, તો જ્ઞાનથી પોતાના આત્મા વિશેના વિકલ્પ થઈ રહ્યા છે, આ કેવા છે? કે અંશે પરોક્ષ છે. છે તો પરોક્ષ જ, કેમ કે ત્યાં આજે ઇન્દ્રિય અને મન નિમિત્ત છે. અહીંયા મન જ નિમિત્ત છે મેઇનલી, તો કેમ કે પોતાના સુખ દુઃખના વિકલ્પને જાણવા, રાગાની ભાવને જાણવા, પોતાના જ્ઞાનમાં પોતાના આત્માનો વિચાર કરવો, આદિ કાર્ય આ કોઈ ઇન્દ્રિયથી થતા નથી, એ મનના માધ્યમથી થાય છે. અને મનના માધ્યમથી થાય છે માટે પરોક્ષ છે. પણ તો પણ પોતાના આત્માની અંતરની અવસ્થા છે, નિકટવર્તી છે, પેલા સાવ દૂરવર્તી નથી, એટલે એને અંશે પરોક્ષ કીધા. ખ્યાલ આવે? અને હવે ત્રીજું, કે એ રાગ આદિ ભાવ પણ ટળી ગયા, એ પોતાના સુખ દુઃખના વિકલ્પો પણ દૂર થયા, વિકલ્પો દૂર થયા, અને પોતાના આત્મા તરફનું સ્વચિંતન, તત્વચિંતન, તત્વમંથન એ પણ દૂર થઈને જીવ જ્યાં પોતાના આત્માનો અનુભવ કરવા લાગ્યો, સુખરૂપી અવસ્થા અનુભવી રહ્યો છે, તો એને કહેવાય પ્રત્યક્ષ. પરોક્ષ બિલકુલ નહીં પણ પ્રત્યક્ષ. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો કે નહીં? ત્રણ શું કીધા? સંપૂર્ણ પરોક્ષ, અંશે પરોક્ષ, અને પરોક્ષ નહીં પણ પ્રત્યક્ષ. બરાબર? તો જો આ તો શુદ્ધ જ્ઞાનની વાત કરી, મતિ જ્ઞાનની પણ વાત કરી લઈએ. જો મતિ જ્ઞાન માટે સ્લાઇડ નથી, પણ એ અન્યત્ર આપ્યું છે, આ અહીંયા સૂત્રમાં નથી લખ્યું, તેની વાત આપણે કરી લઈએ. જો મતિ જ્ઞાનમાં બે ભેદ પડે છે, મતિ જ્ઞાનના બે પ્રકાર. મતિ જ્ઞાન કેવું જ્ઞાન છે? કે પરોક્ષ જ્ઞાન છે. તો પણ એની અંદર બે પ્રકાર પડે છે. કયા? એક છે સામ વ્યવહારિક પ્રત્યક્ષ, સામ વ્યવહારિક પ્રત્યક્ષ, અને બીજું છે પરોક્ષ. તો જે વસ્તુને વ્યવહારમાં પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય, વ્યવહાર એટલે આપણે લૌકિક ઉપચારમાં જેને પ્રત્યક્ષ કહેવાય, કે જો આ મેં પ્રત્યક્ષ મારી આંખે જોયું, નજરો નજર મેં જોયું, એમ કહેવાય ને જો ક્રાઇમ સીનમાં કે આઈ વિટનેસ છે, એમ કે એણે પોતાની પ્રત્યક્ષ નજરોથી જોયું, ત્યાં હાજર હતો એને એણે જોયું, અથવા મેં મારા કાનથી સાંભળ્યું, આ બધા કેવા જ્ઞાન છે જેને લૌકિકમાં પ્રત્યક્ષ કહેવાય છે, જેને આપણે લૌકિક બોલચાલમાં એને કેવું કહેવાય કે પ્રત્યક્ષ એ જીવે જાણ્યું, પ્રત્યક્ષ એ જીવે એ અનુભવ કરીને આવ્યો. અનુભવ એટલે આત્માની વાત નથી, પણ બહારમાં સમજો કઈ લડાઈ ઝઘડા આદિ ચાલતા હોય ને આપણે ત્યાંથી પસાર થાય, એ પ્રત્યક્ષ એ સીન જોયો તો એ કેવું કહેવાય કે સામ વ્યવહારિક પ્રત્યક્ષ છે, જે પરોક્ષ જ, કેમ કે ઇન્દ્રિય અને મનના માધ્યમથી જ થયું, પણ વ્યવહારમાં એને પ્રત્યક્ષ કહેવાય છે. માટે સામ, સામ એટલે સમાન, વ્યવહાર સમાન પ્રત્યક્ષ, બરાબર. અને બીજું કેવું છે કે જેને વ્યવહારમાં પણ પરોક્ષ જ કહેવાય છે, જેવી રીતના અહીંયા બેસીને મન દ્વારા કોઈ વસ્તુનો વિકલ્પ કરવો, અહીંયા બેસીને દૂરથી કોઈ વસ્તુને અથવા દૂર કાળવર્તી વસ્તુને વિચાર કરવો, એ આદિ પરોક્ષ જ્ઞાન છે. ખ્યાલ આવ્યો કે મતિ જ્ઞાનમાં કેટલા ભેદ કીધા? બે ભેદ, સામ વ્યવહારિક પ્રત્યક્ષ અને પરોક્ષ. અને શુદ્ધ જ્ઞાનના કેટલા ભેદ કીધા? ત્રણ, સંપૂર્ણ પરોક્ષ, અંશે પરોક્ષ અને પરોક્ષ નહીં પણ પ્રત્યક્ષ, બરાબર. જો હવે આગળ વધીએ, જો આ શુદ્ધ જ્ઞાનના ત્રણ પ્રકાર જે છે એની સ્લાઇડ પણ બનાવી છે તો ચાલો એ પણ વાંચી લઈએ. પહેલું જે સંપૂર્ણ પરોક્ષ, તો સંપૂર્ણ પરોક્ષની સ્લાઇડ શું છે? તે શબ્દરૂપ જો શુદ્ધ જ્ઞાન, શબ્દ એટલે જે શાંતિ સાંભળ્યું, તો પરોક્ષ હી હૈ તથા દૂરભૂત સ્વર્ગ નરકાદી બાહ્ય વિષયા કા જ્ઞાન, બાહ્ય વિષયો કા જ્ઞાન કરને વાલા વિકલ્પરૂપ જ્ઞાન પરોક્ષ હી હૈ, બરાબર. દૂરવર્તી કોઈ પદાર્થ છે, કોઈ પણ બાહ્ય વિષય છે, શબ્દ આદિ સાંભળ્યા, આ તો પરોક્ષ જ છે, એ શુદ્ધ જ્ઞાનનો સંપૂર્ણ પરોક્ષ વાળો ભેદ, બરાબર. સેકન્ડ ભેદ અંશે પરોક્ષ, બરાબર. તો જો આભ્યંતર મેં સુખ દુઃખ કે વિકલ્પ રૂપ જો જ્ઞાન હોતા હૈ વહ અથવા મેં અનંત જ્ઞાનાદિ રૂપ હું એસા જ્ઞાન, જે આપણે તત્વ ચિંતન જેને કહીએ, એસા જ્ઞાન ઈચ્છત અર્થાત કિંચિત પરોક્ષ હૈ, પાર્શિયલ પરોક્ષ જ્ઞાન છે. અને ત્રીજું જે પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ, સોરી પરોક્ષ નહીં પણ પ્રત્યક્ષ. તો જો નિશ્ચય ભાવ શુદ્ધ જ્ઞાન, ભાવ શુદ્ધ જ્ઞાન એટલે કે જે પોતાના આત્માને અનુભવ કરનારું જ્ઞાન, શુદ્ધાત્મા કે સન્મુખ હોને સે સુખ સંવિત્તિ જ્ઞાન સ્વરૂપ હૈ, યદ્યપિ વહ જ્ઞાન નિજ કો જાનતા હૈ તથાપિ ઇન્દ્રિયો તથા મન સે ઉત્પન્ન હોને વાલે વિકલ્પો કે સમૂહ રહિત હોને સે નિર્વિકલ્પ, બરાબર. ત્યાં કોઈ ઇન્દ્રિય કે મનનો વિકલ્પ નથી, માટે નિર્વિકલ્પ છે. અભેદ નહીં છે, ઉસે આત્મજ્ઞાન શબ્દ છે પહેચાના જાતા હૈ. હવે યદ્યપિ વહ કેવલ જ્ઞાન કી અપેક્ષા આપસે પરોક્ષ હૈ તથાપિ છદમસ્થો કે ક્ષાયિક જ્ઞાન કી, ક્ષાયિક જ્ઞાન કી પ્રાપ્તિ ન હોને સે, છદમસ્થ એટલે કે જેનું જ્ઞાન હજી અલ્પ છે, કેવલ જ્ઞાન નથી. એક સેટ બનાવો અને એમાં કેવલ જ્ઞાન વાળાને કાઢી નાખો તો બાકીના જે બચે બધાને છદમસ્થ કહેવાય. તો છદમસ્થો કે ક્ષાયિક જ્ઞાન કી પ્રાપ્તિ ન હોને સે ક્ષાયોક્ષમિક જ્ઞાન હોને પર ભી ઉસે પ્રત્યક્ષ કહા જાતા હૈ. શુદ્ધ જ્ઞાનમાં પોતાના આત્માનો અનુભવ કરનારાને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે, બરાબર. એ આપણું થયું. તો જો હવે સમરી શું કરી આખા સૂત્રની, કે ઇસ સૂત્ર મેં મતિ ઓર શુદ્ધ જ્ઞાન કો પરોક્ષ કહા હૈ તથાપિ આપને ઉસે પર, આપને ઉસે ઉપર પ્રત્યક્ષ કેસે કહા, બરાબર. આ એક ક્વેશ્ચન અહીંયા કોઈ કહ્યું, એનો આન્સર વાંચ્યો કે ઇસ સૂત્ર મેં શુદ્ધ કો પરોક્ષ કહા હૈ, કહ્યું છે એ સામાન્ય કથન છે. ઉપર જે ભાવ શુદ્ધ જ્ઞાન પ્રત્યક્ષ કહ્યું છે વિશેષ કથન છે. ખ્યાલ આવે? જો જનરલ કેટેગરાઇઝેશન કરીએ તો મતિ શુદ્ધ જ્ઞાન કેવા છે કે પરોક્ષ છે, કેમ કે ત્યાં ઇન્દ્રિય અને મનનું નિમિત્ત છે. પણ એમાં એક કેવિયાટ છે, એમાં એક થોડું એક્સેપ્શન છે. કયું એક્સેપ્શન છે? કે જ્યાં પોતાના આત્માને જાણે છે તો એ પ્રત્યક્ષ જ્ઞાન છે. જો આ તો તે આપણી 11મા સૂત્રની વાત, હવે 12મું સૂત્ર જોઈએ છે. આપણે પહેલા શું જોયું કે આદ્ય પરોક્ષમ, બરાબર, આગળના પરોક્ષ છે. હવે 12મું સૂત્ર શું છે? प्रत्यक्षम अन्यत, प्रत्यक्षम अन्यत, बाकी ना अन्य प्रत्यक्ष है। એટલે બે જે પરોક્ષ છે એને કાઢી નાખો તો બાકીના બધા કેવા છે? પ્રત્યક્ષ છે। જો શેષ તીન અર્થાત અવધિ જ્ઞાન, મન પર્ય જ્ઞાન, કેવળ જ્ઞાન, પ્રત્યક્ષ પ્રમાણ હે। પ્રમાણ કેમ કીધું? કેમ કે પદાર્થને પૂરેપૂરું જાણનારું જ્ઞાન છે। અને પ્રત્યક્ષ કેમ કીધું? કેમ કે ઇન્દ્રિય અને મનના નિમિત્ત વગર આત્માથી ડાયરેક્ટ જાણનારું જ્ઞાન છે, માટે પ્રત્યક્ષ જ્ઞાન છે। જો આ ત્રણ જ્ઞાન જે અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન, કેવળ જ્ઞાન, એ પરિભાષા પહેલા જોઈ લીધી નવમા સૂત્રમાં, બરાબર, એટલે અહીંયા પાછી નથી લેતા। તો અહીંયા જો આપણે ટેબલ પર ફરીથી આવી જઈએ, જો આ ટેબલમાં આપણે પહેલા પરોક્ષ જ્ઞાનનો પાર્ટ જોયો હતો, હવે પ્રત્યક્ષ જ્ઞાનમાં જો પ્રત્યક્ષમાં સામ વ્યવહારિક પ્રત્યક્ષ લીધું। આ સામ વ્યવહારિક પ્રત્યક્ષ કોનો ભેદ છે? મતિ જ્ઞાન, મતિ જ્ઞાનનો ભેદ છે, બરાબર છે। તો મતિ જ્ઞાન પણ એને વ્યવહારમાં પ્રત્યક્ષ કહેવાય છે, એટલે અહીંયા પ્રત્યક્ષની અંદર નાખ્યું છે। પછી જો સેકન્ડ સંવેદન પ્રત્યક્ષ, આ સંવેદન પ્રત્યક્ષ કોનો ભેદ છે? આ ભાવસ્તુ જ્ઞાન આપણે જે કીધું ને, એ ભાવસ્તુ જ્ઞાન એ અનુભવ પ્રત્યક્ષ જે કીધું ને આપણે, અનુભવ રૂપી પ્રત્યક્ષ જ્ઞાન, એ સંવેદન પ્રત્યક્ષ છે। અને પારમાર્થિક પ્રત્યક્ષ એટલે જે ખરેખર જ પ્રત્યક્ષ જ્ઞાન છે, એવા આ ઉપરના બે ખરેખર પ્રત્યક્ષ નથી, એક અપેક્ષાથી પ્રત્યક્ષ કીધા છે। ખરેખર પ્રત્યક્ષ કીધા છે તો પારમાર્થિક પ્રત્યક્ષના બે ભેદ, વિકલ પ્રત્યક્ષ, સકલ પ્રત્યક્ષ। વિકલમાં અવધિ જ્ઞાન, મન પર્યાય જ્ઞાન, કેમ એને વિકલ કીધા? કેમ કે અપૂર્ણ છે, ત્યાં દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની મર્યાદા આવે છે। અને સકલ પ્રત્યક્ષ કેમ કીધું? કેમ કે હવે ત્યાં પૂરેપૂરું જ્ઞાન છે, હવે ત્યાં કોઈ લિમિટેશન જ નથી, માટે કેવળ જ્ઞાનને સકલ પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે। જો આ પ્રત્યક્ષ જ્ઞાન છે માટે એમાં ઇન્દ્રિય મન એનો તો જરૂરત નથી પડતી, સાથે આલોક, આલોક એટલે પ્રકાશ આદિ, કોઈ ઉપદેશ આદિ, કોઈ અન્ય નિમિત્તની પણ જરૂરત નથી, ડાયરેક્ટ આત્માથી જાણનારું જ્ઞાન એને સકલ પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે। જો આ બારમા સૂત્ર સુધીનો સિદ્ધાંત લાસ્ટ સ્લાઇડ આપણે વાંચીએ કે અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાન વિકલ્પ પ્રત્યક્ષ હે, તથા કેવળ જ્ઞાન સકલ પ્રત્યક્ષ હે। પ્રતિ પ્લસ અક્ષ, અક્ષ અર્થાત આત્મા, અક્ષ અર્થાત આત્મા, તો આત્મા કે પ્રતિ જિસકા નિયમ હો, અર્થાત જો પર નિમિત્ત ઇન્દ્રિય ઓર મન આલોક, આલોક એટલે પ્રકાશ, ઉપદેશ આદિ સે રહિત આત્મા કે આશ્રય સે ઉત્પન્ન હો, જિસમે દૂસરા કોઈ નિમિત્ત ન હો, એસા જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન કહેવાતા હૈ। તો આવા પ્રત્યક્ષ જ્ઞાન અને પરોક્ષ જ્ઞાન એ પાંચ ભેદમાં આપણે ક્યાં લગાવ્યું? કે મતિશુદ્ધ, પરોક્ષ અને બાકીના ત્રણ પ્રત્યક્ષ। હવે જો આટલું હતો આ જનરલ વાત થઈ પાંચે જ્ઞાનની, હવે એક એક જ્ઞાનના ભેદ પ્રભેદની ચર્ચા અહીંયાથી શરૂ થશે। તેરમા સૂત્ર થી લઈને હવે ઘણા બધા સૂત્ર મતિ જ્ઞાન ના પહેલા ભેદ પ્રભેદ આવશે, પછી આગળ જઈને શુદ્ધ જ્ઞાન ના ભેદ, પછી અવધિ મન પર્યાય એવી રીતના આખા ભેદ પ્રભેદ લઈને લગભગ 15-20 સૂત્ર સુધી હવે ભેદ પ્રભેદો જ આવશે બધા, તેની ચર્ચા આપણે આગળ કરશું। હે દિનવાણી ભારતી, તો જપો દિન રે, જો તેરી શરણાગ્રહે તો પાવે સુખ છે, જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સો વાણી માં સત નમો સદા દે કહું, બોલો જીનવાણી માં સનો